બે શ્રી હરિની સર્વોપરિતા. શ્રીજી મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય. શ્રીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી એક વાતો કરી, પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં. ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ, કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, એમને આજે જ આપણો યોગ મળ્યો છે, માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મૂકશે, તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું. જીવ કોટીને કર્મફળ આપવા તથા ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી ને અક્ષર કોટી એ સર્વેને ઐશ્વર્ય આપવા તે કાર્ય શ્રીજી મહારાજ પોતાના તેજ દ્વારે કરે છે. ઉત્પત્ત્યાદિક ક્રિયા તે મૂળ અક્ષરો દ્વારે કરાવે છે. તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવ બ્રહ્મ પાસે કરાવે છે, અને ઉત્પત્તિરૂપ ક્રિયા તે મૂળ પુરુષ દ્વારે કરાવે છે, અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે. સાધુ નારાયણદાસજીએ પૂછ્યું છે, અમને અનાદિ મહામુક્તરાજ સદગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજનું તેજ રૂપ અક્ષરધામ નોખું છે એમ વાત કેમ નહીં કરી હોય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સ્વામી તો મૂર્તિમાં રહેતા હતા અને જ્યારે અમે ભેગા થતા ત્યારે એવી જ વાત કહેતા. અમે ને સ્વામીશ્રી તો મૂર્તિમાં ભેગા છીએ અને મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપીએ છીએ. એમનું કંઈ પણ અજાણ્યું નહોતું, પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા. તે શ્રી કૃષ્ણથી પણ મહારાજને પર ન કહેવા દેતા, તો તેથી પર મહાકાળ અને તેથી પર નરનારાયણ અને તેથી પર વાસુદેવ બ્રહ્મ અને તેથી પર મૂળ અક્ષરોના મુક્તો અને તેથી પર મૂળ અક્ષરો અને તેથી પર શ્રીજી મહારાજના એકાંતિક ને તેથી પર પરમ એકાંતિક ને તેથી પર અનાદિ ને તેથી પર શ્રીજી મહારાજ છે. એટલું બધું એકદમ શી રીતે કહેવાય? તેમાં તો ઉપાધિ બહુ જ થાય, એટલા માટે કહેતા નહોતા. પણ અમને કહેતા જે, બાવો મોટા ને મઢી નાની, તે મઢીમાં બાવો શી રીતે સમાય? તેમ જીવ નાના ને મહારાજનો મહિમા બહુ જ મોટો, તે જીવને શી રીતે જીરવાય? માટે કોની આગળ કહીએ? મનમાં સમજી રહીએ છીએ, પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી. શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ જે મૂળ પુરુષ તેથી પર કહીએ છીએ, એટલામાં પણ ઉપાધિ થાય છે. સ્વામીને વાતો ન કરવા દેવી ને જો શ્રી કૃષ્ણથી મહારાજને પર કહે તો કાઢી મૂકવાનો પણ ઠરાવ કર્યો હતો. પણ શ્રીજી મહારાજે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને રાત્રિએ સાક્ષાત દર્શન આપીને કહ્યું જે, તેમને તો અમોએ જીવના ઉદ્ધારને અર્થે ને અમારો મહિમા તથા ઉપાસના સમજાવવા માટે મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત છે અને અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા સમર્થ છે, માટે એમને આ દેશમાંથી જવા દેશો નહીં. જો જવા દેશો તો એ તમારે ઘરેણારૂપ છે, તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. શ્રી ગોપાળાનંદ સ્વામીને આ દેશમાં આવવાની અમે આજ્ઞા કરી હતી, તેમને પણ આવવાની તમે ના પાડી, તેથી એ પણ આવતા નહોતા. અને વળી આ પણ જશે તો અમારી ઉપાસના કોણ પ્રવર્તાવશે? માટે એમને આ દેશમાં રાખો. એ જે વાતો કરે તે સત્ય માનજો ને એમનું અપમાન કરવા દેશો નહીં. એ અમારી આજ્ઞા પાળશો તો અમો પ્રસન્ન થઈશું. એ તો અમારી ઈચ્છાથી દર્શન આપે છે, નહીં તો સ્વતંત્ર મુક્ત છે. અદૃશ્ય થઈ જશે તો અમારી ઉપાસના પ્રવર્તશે નહીં, માટે તેમને જવા દેશો નહીં. એમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. સવારે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વામી શ્રીને બોલાવીને કહ્યું, જે તમે જશો નહીં, તમને કોઈ ઉપાધિ કરતા હશે તે અમે નહીં કરવા દઈએ. શ્રીજી મહારાજના મહિમાની વાતો સુખેથી કરો. પછી સ્વામી શ્રી ગયા નહીં. તેથી મોટા સંતોએ આચાર્યજી મહારાજને કહ્યું, જે તમે કેમ ના પાડી? એમ સંવાદ થયો. તે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી ને ચોકમાં ચંદની તળે પંક્તિ થવાની હતી, તે રંગોળી પૂરી હતી. પણ મહારાજ શ્રી પીરસવા ઉઠ્યા નહીં ને કહ્યું, જે નિર્ગુણ દાસજી સ્વામીને રાખવાની હા પાડો તો જ પીરસવા ઉઠીએ. પછી સર્વે સંતોએ હા પાડી. મહારાજ શ્રીએ કહ્યું, જે અમને શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું, જે એમને જવા દેશો નહીં, એમને અમે મોકલ્યા છે, માટે અપમાન કરવા દેશો નહીં ને તે જે વાતો કહે તે સાચી માનજો. એમ મહારાજ શ્રીએ વાત કરી ત્યારે સર્વેએ કહ્યું, જે બહુ સારું મહારાજ. પછી મહારાજ પીરસવા પધાર્યા. એવી ઉપાધિઓ વારંવાર થતી, તેથી જેમ છે તેમ કહેતા નહીં, પણ જાણતા નહોતા એમ ન જાણવું. સ્વામી શ્રી તો બધું જાણતા, પણ ઉપાધિ થતી એટલા સારું કહેતા નહીં. શ્રી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી, તે ત્રિલોકી કેવી રીતે સમજવી? બાપા શ્રી બોલ્યા છે, પ્રકૃતિ પુરુષ સુધી તો બધું નાશવંત છે, તેને તો બ્રહ્માનંદ સ્વામીએ ગણ્યું જ નથી, ને તેથી પર પહેલી મૂળ પુરુષ રૂપ ઈશ્વર કોટી, બીજી બ્રહ્મ કોટી અને ત્રીજી અક્ષર કોટી એમ ત્રિલોકી કહી છે. તેથી શ્રીજી મહારાજની પાઘડી ન્યારી છે, આ કાર્ય ત્રિલોકી છે. મૂળ અક્ષરથી પર શ્રીજી મહારાજના એકાંતિક ને તેથી પર પરમ એકાંતિક અને તેથી પર અનાદિ એ કારણ ત્રિલોકી છે. તેથી પણ મહારાજની પાઘડી ન્યારી છે એમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે. આપણા મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે, તે પધરાવવાનું શું કારણ હશે? બાપા શ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજ માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઇષ્ટદેવ રૂપે પોતે દેખાયા હતા. તે પોતાના સ્વરૂપ પોતાના મંદિરોમાં પધરાવ્યા છે, પણ બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યા છે, તેમની કોઈની પ્રતિષ્ઠા કરી નથી, માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન સમજવું. આપણા મંદિરમાં તો શ્રીજી મહારાજ પોતે છે. તે ઘણા જીવોના સમાસ અર્થે વેશાંતર કરીને દર્શન આપે છે. વચનામૃતમાં ચતુષ્ક કયા છે? તેમાં પહેલા ચતુષ્કમાં નારાયણ, નર, હરિ અને કૃષ્ણ એ ચારનું એક ચતુષ્ક કયું છે તે કેવી રીતે સમજવું, અને બીજું વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ચારનું ચતુષ્ક કયું છે તે કેવી રીતે સમજવું. બાપાશ્રી બોલ્યા, જે નારાયણ તે શ્રીજી મહારાજને કયા છે, અનાદિમુક્તોને કૃષ્ણ કયા છે, તે સાથી કયા છે? તો જીવોને શ્રીજી મહારાજની મૂર્તિમાં આકર્ષણ કરે છે એટલે મૂર્તિમાં ખેંચી લે છે, માટે અનાદિમુક્તને કૃષ્ણ નામે કયા છે. પરમ એકાંતિક જે શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા છે તેમને નર નામે કયા છે, એકાંતિકને હરિ નામે કયા છે. સાથી જે જીવોને માયામાંથી લઈને સત્સંગી કરે છે એમ માયામાંથી હરિ લે છે, માટે એકાંતિકને હરિ એવે નામે કયા છે. માટે નારાયણ તે શ્રીજી મહારાજ જાણવા, કૃષ્ણ તે અનાદિમુક્ત જાણવા, નર તે પરમ એકાંતિક જાણવા, અને હરિ તે એકાંતિક જાણવા, એ એક ચતુષ્ક છે. બીજું ચતુષ્ક એ છે જે શ્રીજી મહારાજના તેજને વાસુદેવ કયા છે, મૂળ અક્ષરને અનિરુદ્ધ કયા છે, શ્વેત દ્વીપપતિ વાસુદેવ બ્રહ્મને પ્રદ્યુમ્ન કયા છે, અને મહાકાળને સંકર્ષણ કયા છે. તેમના લક્ષણની વિગત જે શ્રીજી મહારાજનું તેજ અક્ષરાદિક સર્વેને વિશે અંતર્યામીપણે વાસ કરી ઐશ્વર્ય સામર્થ્ય આપે છે તેથી વાસુદેવ કયા છે. ઉત્પત્તિ કરનાર મૂળ અક્ષર છે તે અનિરુદ્ધ નામે કહેવાય છે. વાસુદેવ બ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે, માટે તેમને પ્રદ્યુમ્ન કયા છે. મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળ પુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેના કાર્યનો નાશ કરે છે, માટે તેને સંકર્ષણ નામે કયા છે. આ શ્રીજી મહારાજનું તેજ જે વાસુદેવ, મૂળ અક્ષર કોટી જે અનિરુદ્ધ, વાસુદેવ બ્રહ્મ એ પ્રદ્યુમ્ન, અને મહાકાળ તે સંકર્ષણ, એ બીજું ચતુષ્ક જાણવું. શ્રીજી મહારાજે છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતની બીજી બાબતમાં બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ મળ્યો છે એમ કહ્યું છે. તેમાં બ્રહ્મા તો મૂળ અક્ષરને કયા છે, કેમ જે સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. મૂળ સૃષ્ટિ કરતા મૂળ અક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કયા છે, તેને પણ આ જોગ દુર્લભ છે. આ તો છેલ્લો જોગ છે. મધ્ય પ્રકરણના 64મા વચનામૃતમાં ભગવાનની યોગ માયાએ કરીને 50 કોટી યોજન પૃથ્વી તે પ્રલયને વિશે પરમાણુ રૂપ થઈ જાય છે એમ કહ્યું છે. તે માયાનો શો અર્થ સમજવો? બાપાશ્રી બોલ્યા છે, યોગ માયા તે ભગવાનની સમૃદ્ધિને જાણવી. શ્રીજી મહારાજ સર્વેના સ્વામી છે, અને બીજું સર્વે છે તે શ્રીજી મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે, અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે, અને મૂળ પુરુષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે એમ જાણવું. પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિરૂપ માયા છે તે તો મૂળ પુરુષની સમૃદ્ધિ છે. ઊંચા નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ કનિષ્ઠ જાણવો, પણ તળે ઉપર ના જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચું છે, તે એમ સમજવું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે. પણ ઊંચું એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું, કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે અને શ્રીજી મહારાજ પણ સર્વત્ર છે. ઊંચા નીચાનો અર્થ તે શ્રેષ્ઠ કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે. તેમજ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા ઓછા વત્તાપણું છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું, તેથી મૂળ અક્ષરોની કોટીઓનું સુખ ઓછું, તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું, તેથી બ્રહ્મની કોટીઓનું સુખ ઓછું, ને તેથી મૂળ પુરુષરૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે એમ તારતમ્યતા છે. સભામાં સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે, શિક્ષાપત્રીનો પહેલો શ્લોક છે વામે યશ્ય, તેમાં શ્રીજી મહારાજે હું શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું એમ કહ્યું છે, એટલે એમાં તો શ્રીજી મહારાજ ભક્ત ઠર્યા. અને શ્લોક 209માં કહ્યું છે જે મદ્રુપમિતિ મદ્વાણી, તેમાં તો મારી મૂર્તિઓની જેમ પૂજા કરો છો તેમ જ મારી વાણી જે શિક્ષાપત્રી તે પણ મારું સ્વરૂપ છે તેની પૂજા કરવી એમ આજ્ઞા કરી છે. એમાં તો પોતાનું ભગવાન પણ સૂચવ્યું છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કૃપા કરીને યથાર્થ સમજાવો. બાપાશ્રી બોલ્યા છે, શાસ્ત્રના શબ્દ દ્વિઅર્થી હોય તેનો અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએ સર્વેને ઠીક લાગે એવો સાર્વજનિક અર્થ કર્યો છે. તેમાં વામ શબ્દની લક્ષણા વ્યાખ્યા કરીને ડાબું પડખું લીધું છે અને શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા કરી છે, તેમાં વામ શબ્દની લક્ષણા કરીને વામ હસ્ત લીધો છે. જે વામ કહેતા ડાબા હસ્તને વિશે રાધા કહેતા ભક્તજન જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. શ્રીજી મહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે કહેતા ડાબા હાથે અભયદાન આપે છે, તેને ડાબે પડખે રાધા રહ્યા છે એમ કહ્યું છે અને વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યા છે એમ કહ્યું છે. તેનો અર્થ શોભાવાચક, શોભા આપે એવું કર્યો છે. તે અનંત મુક્ત કોટી, અનંત અક્ષર કોટી, અનંત બ્રહ્મની કોટીઓ અને અનંત ઈશ્વરોની કોટીઓ તે સર્વેને શોભા આપવા પણ શ્રીજી મહારાજને વિશે રહ્યું છે એમ કહ્યું છે. અને વૃંદાવનમાં વિહાર કરનારા કયા છે? તે વૃંદ તે સંતનો સમૂહ કયો છે? તે સંતના વૃંદનું અવન કહેતા રક્ષણ કરવું તે નિમિત્તે છે વિચરણ જેમનું, એવું શ્રી કૃષ્ણ વાચક મારું સ્વરૂપ કહેતા શ્રી જે શોભા તેણે યુક્ત કહેતા ભક્તના આધાર સતા છતાં ભક્તના દુઃખને નિવૃત્ત કરનારા એવા જે અમે, તે અમારા સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ એમ શ્રીજી મહારાજે પોતાનું ધ્યાન કહ્યું છે. આવો અવાંતર અંદરનો અંદર સમાયેલો અર્થ શતાનંદ મુનિએ ટીકામાં કર્યો છે તે વાસ્તવિક છે, માટે આવી રીતે અર્થ સમજવો. શિક્ષાપત્રીના 107માં શ્લોકમાં હૃદયે જીવવત જીવે એમ કહ્યું છે. તેમાં જીવ જેમ હૃદયરૂપી એક દેશમાં રહ્યો થકો પોતાની સત્તાથી નખશિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપી રહ્યો છે તેમ શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વજીવને વિશે રહ્યા છે. પણ જીવ જેમ નિરાકાર છે તેમ શ્રીજી મહારાજ નિરાકાર નથી. શ્રીજી મહારાજ તો સદા સાકાર મૂર્તિમાન છે ને સ્વતંત્ર છે. ને ઈશ કહેતા જીવ કોટી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી અને મુક્ત કોટી તે સર્વેના નિયંતા છે અને સર્વેને કર્મફળના આપનારા છે. અને 108માં શ્લોકમાં સ શ્રી કૃષ્ણ કહેતા અક્ષરધામમાં સાકાર દિવ્ય મૂર્તિમાન જે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ તે જ આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતાર માત્રના કારણ છે. પણ પરોક્ષ દેવકી નંદન શ્રી કૃષ્ણને આપણા ઈષ્ટદેવ કહેલ નથી. પછી વળી સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે 115માં શ્લોકમાં કૃષ્ણસ્તદ અવતારાશ્ચ ધ્યેયાસ્તત પ્રતિમાંપિચ એમ કહ્યું છે, તેમાં શ્રી કૃષ્ણના નામથી શ્રીજી મહારાજને કયા છે. પણ અવતાર જીવ નર દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા. બાપા શ્રી બોલ્યા જે છેલ્લા પ્રકરણના 10મા વચનામૃતમાં મૂળ માયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાન પુરુષ અને તેમાંથી થયા જે મહતત્વ અહંકાર વૈરાજ અને તેમાંથી થયા જે બ્રહ્મા વિષ્ણુ શિવ અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ ઋષિ દેવ દૈત્ય મનુષ્ય ઝાડ પહાડ સ્થાવર જંગમ તે સર્વે જીવ જાણવા અને મૂળ પુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળ અક્ષરો તે સર્વે દેવ જાણવા અને શ્રીજી મહારાજની મૂર્તિને સાક્ષાત્કાર પોતાના આત્માને વિશે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા અને શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્તને નર જાણવા તે કોઈનું ધ્યાન શ્રીજી મહારાજના ભક્તોએ ન કરવું. અને જેમ શ્રીજી મહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યા હતા તેમ મુક્ત રૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજી મહારાજના અવતાર કહેવાય તેનું ધ્યાન થાય. તે જો શ્રીજી મહારાજે પોતે દર્શન આપ્યા ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજી મહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય. સભામાં શ્રી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે, ભક્ત ચિંતામણીના પરચામાં ઝીણાભાઈને શ્વેત દ્વીપમાં દીઠા એમ લખ્યું છે, એનું શું કારણ હશે? બાપા શ્રી બોલ્યા છે, શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતા સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે. પણ પરોક્ષ શ્વેત દ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું, વેદ તે પણ આવા મુક્તના વચન જાણવા. આ મુક્ત શ્રીજી મહારાજના વેદ છે, તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ અવર ભાવના છે, એમાં મૂળ પુરુષથી પરની ઉપાસના નથી કઈ. આ શ્રીજી મહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજી મહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજી મહારાજની પ્રાપ્તિ કરાવે છે, તેમજ કર્મ અને જ્ઞાન તે પણ શ્રીજી મહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના ભેદ છે. કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તો પણ વૈરાજ કે પ્રધાન પુરુષ કે પ્રકૃતિ પુરુષથી બહાર નીકળતા નથી, એમાં ને એમાં ગૂંચાઈ રહે છે. પરા પશ્યંતી મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે માયામાં છે, માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહીં. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજી મહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના 11મા વચનામૃતમાં કયા છે 5 સાધન? વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા, ને આત્મનિષ્ઠા તે સિદ્ધ થાય ને શ્રીજી મહારાજની પ્રસન્નતા થાય। નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ બોલાવે છે। ઇન્દ્ર બ્રહ્માથી લઈને અક્ષર કોટી સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે। આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે તો સર્વેથી પર છે। બહિર્વૃત્તિએ કરીને કાર્ય જોવાય છે અને અંતઃવૃત્તિએ કરીને કારણ જોવાય છે। બહિર્વૃત્તિ કારણને આવરી લે છે। શ્રીજી મહારાજ અક્ષરધામમાં રહ્યા થકા લીલા કરે છે તે બહિર્દ્રષ્ટિવાળાને મનુષ્યના જેવી દેખાય છે, પણ અંતરદ્રષ્ટિવાળાને મનુષ્ય ભાવ ટળીને દિવ્ય દેખાય છે। સર્વ ઠેકાણે શ્રીજી મહારાજનું કર્તાપણું સમજવું, પણ માયા કર્મ સ્વભાવ કાળ બ્રહ્મ અક્ષર એ કોઈનું કર્તાપણું ન સમજવું। જો વિપરીત દેશકાળ સંગાદિક તથા રાજાનો ઉપદ્રવ થાય અથવા કોઈ મરે ત્યારે કાળે કર્યું એમ જાણે તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા કહેવાય, અને માયાએ કરીને કે કર્મે કરીને કે સ્વાભાવિક થાય છે એમ જાણે તેણે માયા જેવા કર્મ જેવા ને સ્વભાવ જેવા ભગવાનને જાણ્યા કહેવાય। વરસાદ વાયરો ટાઢ તડકો વધુ ઓછો થાય ત્યારે ગાળો દે તેણે ભગવાનને કરતા ન જાણ્યા કહેવાય। આપણે તો સર્વ ઠેકાણે શ્રીજી મહારાજનું કર્તાપણું સમજવું, પણ બીજા અક્ષરાદિક કોઈનું કર્તાપણું ન સમજવું। સારંગપુરનું છઠ્ઠું વચનામૃત વંચાતું હતું, તેમાં વેદની ઉત્પત્તિની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, વેદ વૈરાજમાંથી થયા છે ને તેમાં એક બ્રહ્માંડની વાત છે પણ જાજી નથી, માટે સૌ સૌના સ્થાનમાં એમને મૂકી દઈને શ્રીજી મહારાજની સમીપમાં આપણે જવું એ કોઈનું આપણે કામ નથી। એમને બાજી રહીએ તો તે આવરણ કરે, તે કોઈને વિટાઈ રહેવું નહીં। હનુમાનજી આદિ કોઈ દેવને પણ વિટાવું નહીં, એક મૂર્તિ ને મુક્ત તેમને બાજવું। શ્રીજીના ભક્ત તો રાજાની રાણીને ઠેકાણે છે, જેમ ગૃહસ્થની પંક્તિમાં સાધુથી બેસાય નહીં અને સાધુની પંક્તિમાં ગૃહસ્થથી બેસાય નહીં, તેમ શ્રીજીના એકાંતિક ભક્તમાં અને મૂળ અક્ષરાદિક અવતારોમાં ભેદ છે। મહારાજ અને મુક્ત વિના બીજે વૃત્તિ ન રાખવી। આવા સંત ને હરિજન કોઈ બ્રહ્માંડમાં નથી, માટે સુરત રાખવી। મહાપ્રભુજી વિના ને તેમના મુક્ત વિના બીજાને રખવાળા ન રાખવા। શ્રીજી અથવા મુક્ત સાથે હોય તો અક્ષર કોટી સુધી કોઈ લૂંટી શકે નહીં। જેમ સોળે થયા હોય તેને ચીથરાનો દોરો અડી જાય તો બોળે થઈ જાય, તેમ ઘાટ સંકલ્પ ઊંઘ માયા કાળ અન્ય દેવ તે આ સભામાંથી ઉઠાડીને લઈ જાય એવા છે। જેમ અયોધ્યાના વાંદરા જે વસ્તુ હાથ આવે તે લઈ જાય તેમ। શ્રીજીના ને મુક્તના મહિમાનો પાર પામવો તે રમત વાત નથી। સાત સમુદ્રની શાહી કરે, પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષ માત્રની કલમો કરે ને કલ્પની આયુષ્ય કરે ને લખે તો પણ પાર આવે તેમ નથી। મોટા મોટા ઈશ્વર કોટી ને બ્રહ્મ કોટી ને તેથી પર મૂળ અક્ષર કોટી તે જેને જાણી શકતા નથી, અને સદા સમીપે રહેનાર એવા પરમ એકાંતિક સિદ્ધ મુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી, તેમજ મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શકતા નથી, તો આપણી શી બુદ્ધિ જે પાર પામીએ। શ્રીજી મહારાજે પોતે પણ કહ્યું છે, જે અમારા મહિમાનો અમે પાર પામતા નથી તો બીજો કોણ પાર પામે। મૂળ અક્ષર ને અક્ષર તે એક છે કે જુદા? બાપાશ્રી બોલ્યા છે, મૂળ અક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટીઓ છે અને અક્ષરધામની કિરણોમાં એમની અનંત કોટીઓ રહી છે. અક્ષરધામ તો એ કોટીઓનું આધાર, અંતર્યામી, પ્રેરક ને નિયંતા છે અને તે અક્ષરધામ તે શ્રીજી મહારાજનું તેજ છે. શ્રીજી મહારાજે પોતાનો મહિમા પરોક્ષ નામે કયો છે તે પામરને વિષય જીવને લઈ જવા છે તે માટે કયો છે. માટે આપણે રામ કૃષ્ણ ગોવિંદ ગાઈએ છીએ તે શ્રીજી મહારાજને જ કહીએ છીએ, પણ પરોક્ષ નામથી કહીએ છીએ. તેથી એમના ઉપાસકોને સમાસ થાય તે સારું એમ કહીએ છીએ. અક્ષરધામમાં બાગ બગીચા કયા છે તે અવર ભાવના કયા છે, પણ દિવ્ય ભાવમાં નથી. માટે પરભાવ ને અવરભાવ એ બે શબ્દ મહારાજે મેલ્યા છે તે સમજવા જોઈએ. સ્વામિનારાયણની સાખે કહીએ છીએ, ખોટું કહેતા નથી, જેવું છે તેવું દેખીને કહીએ છીએ. બદ્રિકાશ્રમ, શ્વેત દ્વીપ તથા અક્ષર કોટીને રહેવાની અસંખ્ય કરોડ ભૂમિકાઓ કઈ છે અને શ્રીજીને રહેવાનું અક્ષરધામ જે પોતાનો પ્રકાશ અને અનાદિમુક્ત તથા શ્રીજી મહારાજ તે સર્વે અહીં છે. માટે બીજે લેવા ન જાવું. શ્રીજી મહારાજે બદ્રિકાશ્રમમાં ને શ્વેત દ્વીપમાં જવું પડશે એમ કહ્યું છે, તે બધું અહીં જ છે. તે જે તપ કરાવે તેના ભેળા રહીને તપ કરે તે બદ્રિકાશ્રમ જાણવું, અને જે અંતરવૃત્તિ કરાવીને ધ્યાન કરાવે તેના ભેળા રહીને ધ્યાન કરે તે શ્વેત દ્વીપ જાણવું, અને જે મૂળ અક્ષરનો મહિમા વર્ણન કરે ને ભેળો મહારાજનો મહિમા પણ કહે અને અક્ષરનો ભાર રહે તે અક્ષર કોટીના ભક્ત જાણવા, અને તે અક્ષરોથી પર જે અક્ષરધામ તેમાં પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તેમનો જોગ અહીં કરે તો તે શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ રહેવાની વાત કરે ને મૂર્તિના સમીપમાં લઈ જાય અને અનાદિમુક્ત મળે તો મૂર્તિમાં રહેવાનું કહે ને મૂર્તિમાં રાખે. આ બધી સભાઓ આ સત્સંગમાં છે. માટે બધા ધામ આ સત્સંગમાં જાણવા ને તે લક્ષણે કરીને તે સર્વેને જાણીને પછી અનાદિમુક્તનો જોગ કરવો. વાસુદેવ બ્રહ્મના મુક્તોને જુદી સભા હશે કે નહીં હોય? બાપાશ્રી બોલ્યા છે, વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે, અને વાસુદેવ તથા નરનારાયણ તે બે જીવનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવ બ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેત દ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સમીપે લઈ જાય છે, અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદ્રિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવ બ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે, પણ પોતાના શિષ્ય નથી કરતા. અને મહાકાળ છે તેમને વાસુદેવ બ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે. તે વાસુદેવ બ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે. તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી, અને મૂળ પુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોંપ્યું છે. તે સૃષ્ટિ સમયને વિશે માયા સાથે જોડાય છે ત્યારે ગોલોક ધામ રચે છે ને ત્યાં રહે છે. તેમને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળ પુરુષો બ્રહ્મપુરમાં વાસુદેવ બ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે. તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળ પુરુષ તેને દેખે છે, પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહીં. મૂળ અક્ષરોના મુક્તોને માથે કઈ પણ ક્રિયા નથી ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે અને એ મુક્ત નિષ્કામ છે. અને ઉત્પત્યાદિ ક્રિયા કરવી તથા કર્મફળ આપવા તે શ્રીજી મહારાજે પોતાના તેજ દ્વારે મૂળ અક્ષરોને પ્રેરણા કરી છે. તે સર્વે ક્રિયા મૂળ અક્ષરોએ વાસુદેવ બ્રહ્મને સોંપી છે, પણ અક્ષરોના ને શ્રીજી મહારાજના મુક્તોને માથે કાંઈ ક્રિયા નથી, ફક્ત મોક્ષ કરવાની ક્રિયા છે. તે અક્ષરો તથા તેમના મુક્તો અક્ષર પાસે લઈ જાય છે અને શ્રીજી મહારાજને ને તેમના મુક્તો શ્રીજી મહારાજ પાસે લઈ જાય છે. માટે આજ બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ બેને મૂકી શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેવાનો વખત આવ્યો છે. તે જો 14 લોકના સુખથી લુખ્ખા થવાય તો મૂર્તિનું સુખ મળે. સભામાં મધ્ય પ્રકરણનું 19મું વચનામૃત વંચાતું હતું. તેના અનુસંધાનમાં સાધુ પુરુષોત્તમ ચરણદાસજીએ પૂછ્યું છે, શુષ્ક વેદાંત શાસ્ત્રના શ્રવણથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે, પછી ભગવાનની ઉપાસના ટળીને અન્ય દેવની ઉપાસના શી રીતે થતી હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જો શુષ્ક વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરે તો તેને સર્વ દેવને વિશે સમભાવ થઈ જાય ને બધાય અવતારો એક જ છે એમ સમજે. એટલે જેને ભજીશું તે બધાય એક જ છે એમ જાણીને અન્ય દેવની ઉપાસના પણ કરે. તેને જ્યારે કંઈક સંકટ આવે ત્યારે પોતાની રક્ષાને માટે કોઈ દેવની ઉપાસના પણ કરે, એમ અન્ય દેવની ઉપાસના આપતકાળે કરે, માટે તેનું શ્રવણ ન કરવું. કૃપા કરી બાપાશ્રી બોલ્યા છે, વચનામૃતમાં નારદ સનકાદિક તથા રામકૃષ્ણાદિક અવતાર કયા હોય તે મહારાજના મુક્તને કયા હોય છે એમ જાણવું. કેમ કે બીજા રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે તો અન્વય સ્વરૂપના અવતાર છે, તેમનાથી શ્રીજી મહારાજના જેવું આત્યંતિક કલ્યાણ થાય નહીં, અને તેમાંના કેટલાક તો માયામાંથી આવ્યા થયા છે, અને વ્યતિરેક મૂર્તિના અવતાર જે મુક્ત તે તો આત્યંતિક કલ્યાણ કરે છે, માટે તે શ્રીજી મહારાજના અવતાર છે. સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ? બાપાશ્રી બોલ્યા છે, એ તો જગતની ઉત્પત્યાદિકના કરતા જે મૂળ પુરુષો તથા વાસુદેવ બ્રહ્મ તથા અક્ષરો તેમને કહ્યું છે જે એ સર્વે અમારી મરજીથી ઉત્પત્યાદિક કરે છે. અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહીં. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાના કર્મ તથા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે. તેમને તો શાસ્ત્ર ને સત્પુરુષ કહે છે જે આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો. આપણે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞા કરી છે એ પ્રમાણે વર્તવું, અને મૂળ અક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી, એ તો શ્રીજી મહારાજની મરજી પ્રમાણે કરે છે, પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કયા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે. ગંગામાને એક દિવસ શ્રીજી મહારાજે કહ્યું છે, તમે અમને કેવા જાણો છો? ત્યારે તેમણે કહ્યું છે, તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા તેના તે તમો છો. પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રી કૃષ્ણ ને તમે જુદા નથી, એક જ છો. ત્યારે મહારાજ બોલ્યા છે, મેર મુંડી, અમારા માટે માથે સગડી ઉપાડી ને માથાની ટાલ તો બાળી મૂકી, તો પણ અમને ઓળખ્યા નહીં. અમે તો શ્રી કૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવ બ્રહ્મ, એથી પર મૂળ અક્ષરના મુક્ત ને એથી પર મૂળ અક્ષર અને તેથી પર તો શ્રી રામાનંદ સ્વામી જે અમારા મુક્ત હતા અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ ને શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી, એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું. અનુભવ જ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે વિઘ્ન ન થાય. બ્રહ્મા નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે, તમને તો બહુ મોટી પ્રાપ્તિ મળી છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ એ ત્રણેય મળીને એક ગામડાનું કામ ચલાવે છે. એના ઉપરી વૈરાજ છે, તે બ્રહ્માંડ રૂપી ગામડાના અધિપતિ છે. એના ઉપરી અહંકાર છે, એના ઉપરી મહત્તત્વ છે, એના ઉપરી પ્રધાન પુરુષ છે અને એવા અનંત પ્રધાન પુરુષોના ઉપરી મૂળ પુરુષ ઈશ્વર જે શ્રી કૃષ્ણ તે છે. એવા અનંત શ્રી કૃષ્ણના ઉપરી વાસુદેવ બ્રહ્મ છે, એવા અનંત વાસુદેવોના ઉપરી અક્ષર છે જેને મૂળ અક્ષર કહે છે, તે એવા અનંત કોટી મૂળ અક્ષરો રૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ શ્રીજી મહારાજ છે. ઉપાસના પરિપક્વ ન થઈ હોય તો તેની શી ગતિ થાય? બાપાશ્રી બોલ્યા છે, જેને ભગવાનની ઉપાસના પરિપક્વ ન થઈ હોય તેને જે બ્રહ્માંડમાં ભગવાન પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવીને ઉપાસના પરિપક્વ કરાવીને ધામમાં લઈ જાય છે. મહાકાળ જ્યારે મહાપ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે? બાપાશ્રી બોલ્યા છે, સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે અને માયા મૂળ પુરુષ જે શ્રી કૃષ્ણ તેને વિશે લીન થઈ જાય છે અને એ પુરુષ વાસુદેવ બ્રહ્મની સભામાં રહે છે. જ્યારે સૃષ્ટિ સર્જવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. મધ્ય પ્રકરણનું ચોથું વચનામૃત વંચાતું હતું, તેમાં વાત આવી છે, ભગવાન પ્રકૃતિ પુરુષમાં આવે તો પણ જેવા છે તેવા ને તેવા પ્રતાપી યુક્ત છે. પછી બાપાશ્રી બોલ્યા છે, ભગવાનને આવવું જવું પડતું નથી, એ તો મહાતેજમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આ લોકની દ્રષ્ટિએ અવર ભાવવાળાને મતે આવ્યા ગયા છે. પછી બોલ્યા છે, ઉદ્ધવ, નારદ, સનકાદિક અહીં સત્સંગમાં છે, ગોપીઓ તે અહીં છે, પણ બહાર લેવા ન જાવું. આ બધા સંત તે ગોપીઓ છે ને આ સત્સંગી ઉદ્ધવાદિક છે એમ જાણવું.